आचार्य भगवान का समय सार है और इस समय सार के निर्जरा अधिकार के हम 199 नंबर की गाथा को देख रहे हैं। देखो हम पृष्ठ क्रमांक 70 पर आए हैं 70। यहां तो बात यह बताई जा रही है कि ये राग भाव जो है उससे भी मेरा स्वरूप स्वभाव जुदा है, भिन्न है। देखो ये नीचे से दूसरा पैराग्राफ है। आहा, रागादि मारो स्वभाव नथी, तो सूचे मारो स्वभाव तो कहे जे के हूं तो एक चिन्ह मात्र न्यायक मात्र भाव न्यायक भाव मात्र वस्तु छू एम विशेषपणे सम्यक दृष्टि स्वने अने परने जाने छे। तो यहां स्व में तो अपना स्वभाव लेना और पर के में राग के परिणामों को लेना। जो स्वयं में उठने वाले ऐसे पर्याय में जो राग द्वेष है वह मेरा स्वभाव नहीं है, इस अपेक्षा से उसको पर में डाल दिया है। हवे कहे छे आ प्रमाणे राग पद बदली ने तेनी जग्याए द्वेष लेवो, जेम पोद्गल कम्मम रागो मूल पाठमा छे तेम पोग्गल कम्मम द्वेषो एम लेवू। भाई आ तो सत्यना उद्घाटन छे, धर्मीनी दृष्टि शुद्ध स्वभाव ऊपर छे तेथी ते एम कहे छे के द्वेष मारो स्वभाव नथी, ते कर्मनु कार्य छे अर्थात पुद्गल कर्मनो द्वेष छे। बहु झीनी वात बापू, द्वेष छे तो निरपेक्ष, केम के कर्मना निमित्तपनानी अपेक्षा विना ते थाय छे, तो पन अई तेने सापेक्ष कहीने ते स्वभाव नथी एवी दृष्टि करावी छे। देखो यहाँ बहुत बड़ा मतलब तत्व छिपा हुआ है। यहाँ तो एक बात कह रहे हैं कि त्रिकाली स्वभाव की अपेक्षा से वह जीव का नहीं है, और फिर यहाँ कहते हैं कि वह निरपेक्ष है। क्या कहा, होता तो जीव में ही है फिर भी उसको कहते हैं वह निरपेक्ष है। निरपेक्ष इसलिए कहा जाता है कि उसके पुद्गल कर्म के उदय के निमित्त की भी अपेक्षा नहीं है। यानी ये कहना चाहते हैं कि वो पुद्गल ने नहीं किया हुआ है, किया तो स्वयं ने है लेकिन वो पर्यायगत स्वभाव है, त्रिकाली स्वभाव में वो बात नहीं घटित हो रही है। फिर भी ये पर्याय की स्वतंत्रता बताने के लिए ये भी बताया कि वो निरपेक्ष है। देखो फिर से पढ़ते हैं नीचे से, यही पैराग्राफ के नीचे से तीसरी लाइन। द्वेष छे तो निरपेक्ष, केम के कर्मना निमित्त पनानी अपेक्षा विना ते थाय छे। ये हमने 85 काय में जो 62 नंबर की गाथा के द्वारा षटकारक देखा था, उस षटकारक में ये बात आती है कि उसको किसी परकारकों की अपेक्षा नहीं है। परकारकों की अपेक्षा तो नहीं है लेकिन स्वयं के गुण और द्रव्य की भी अपेक्षा नहीं है, उस अपेक्षा से उसको निरपेक्ष कहा गया है। और फिर कहते हैं તેને અહીં સાપેક્ષ કહીને તે સ્વભાવ નથી એવી દ્રષ્ટિ કરાવી છે. યાને ફિર યહાં બતા દે કે વો સાપેક્ષ ભી બતાયા ગયા હૈ ઉસકો, ક્યું કે સ્વભાવ મે નહીં હૈ, પર્યાય મે હૈ, લેકિન પર્યાય મે ભી વહાં કર્મ કા નિમિત્ત હૈ, નહીં તો જીવ કા સ્વભાવ બન જાવે, ઇસ અપેક્ષા સે ઉસકો સાપેક્ષ ભી કહા હૈ. દેખો એક હી કો નિરપેક્ષ સિદ્ધ કિયા ઓર ઉસી કો યહાં સાપેક્ષ, યે દો હી અપેક્ષા યહાં ઉન્હોને કલ સે બાત ચલ રહી ના અપની વો બાત બતાઈ. આહા હા, દ્રષ્ટિવંત પુરુષો એટલે ધર્મી જીવો દ્વેષ કર્મનું કાર્ય છે એમ જાણીને તેની નિર્જરા કરી નાખે છે. જીવને જીવનો સ્વભાવ તો ત્રિકાળ આનંદ અને વિતરાગતા છે, તેથી તેનો જે પાક આવે તે આનંદ અને વિતરાગતાનો આવે છે. જીવનું ત્રિકાળી ક્ષેત્ર જેવું છે કે તેમાંથી આનંદ અને વિતરાગતાનો પાક આવે. દ્વેષનું એટલે વર્તમાન ક્ષેત્ર એનાથી ભિન્ન છે. દ્વેષના ક્ષેત્રમાં જે અંશ છે તે કર્મનું કાર્ય છે એમ જાણી જ્ઞાની તેને કાઢી નાખે છે. યહાં યે બાત બતાના ચાહતે હૈ કે યે જો દ્વેષ કહાં હો રહા હૈ તો પર્યાય મેં હો રહા હૈ. તો યહાં તો જબ અપને સ્વભાવ કી દ્રષ્ટિ કરાની હૈ તો વહાં કહેતે હૈ કે વો રાગ દ્વેષ કા ક્ષેત્ર ભી જુદા હૈ, એસા જુદા તો હોગા હી નહીં, લેકિન કહે યહાં કે વો ક્ષેત્ર ભી ઉસકા જુદા હૈ, ક્યોંકિ વહ સ્વભાવ રૂપ નહીં હૈ, એસી જો પરિણતિ હૈ ઉસ પર્યાય કા ક્ષેત્ર ભી જુદા હૈ. દ્વેષના ક્ષેત્રનો જે અંશ છે તે કર્મનું કાર્ય છે એમ જાણી જ્ઞાની તેને કાઢી નાખે છે. બિચારા અજ્ઞાની સામાયિક પ્રતિક્રમણાદિ ક્રિયાકાંડ કરે અને માને કે થઈ ગયો ધર્મ, પણ રાગ શું, દ્વેષ શું, સ્વભાવ શું, નિમિત્ત શું ઇત્યાદિ તત્વ સમજે નહીં, તેને ધર્મ ક્યાંથી થાય? પ્રશ્ન. નિમિત્તથી થાય છે એમ શાસ્ત્રમાં કથન આવે છે, છતાંય નિમિત્તથી ન થાય એમ આપ કેમ કહો છો? ભાઈ, નિમિત્તથી થાય છે એમ કથન તો આવે છે, પણ એનો અર્થ શું? નિમિત્તથી થયું છે એટલે કે નિમિત્તના લક્ષ્ય થયું છે, બસ એટલું જ. બાકી કાંઈ એક દ્રવ્યથી અન્ય દ્રવ્યમાં કાર્ય થાય છે કે ના? પરદ્રવ્ય તો સ્વદ્રવ્યને અડતું નથી, તો પછી એનાથી શું થાય? કાંઈ જ નહીં. આય તો એમ કેવું છે કે આત્મ સ્વભાવને એટલે સ્વભાવના ક્ષેત્રને દ્વેષ અડતોય નથી. યાને દ્વેષ જો પર્યાય હૈ, વહ પર્યાય કભી અપને સ્વભાવ કો સ્પર્શતી તક નહીં, ઇસલે કા દ્વેષ જો કૈસા હૈ, યે તો દ્વેષ તો વિભાવ રૂપ પરિણમતી હૈ, સ્વભાવ નહીં હૈ તો વો દ્વેષ ભી ઉસકો સ્પર્શ નહીં કરતા હૈ, એસા કહેતે હૈ. માટે દ્વેષ કર્મનું કાર્ય છે એમ જાણીને સ્વભાવની દ્રષ્ટિ વડે જ્ઞાની તેની નિર્જરા કરી દે છે. વિતરાગનો માર્ગ બહુ ઝીનો બાપા. હવે રાગ પદ બદલીને મોહ લેવું છે એમ કહે છે. આ સમકીતીની વાત છે. સમકીતીને મિથ્યાત્વાદી નથી, પણ તેને પરમા સાવધાનીનો કિંચિત મોહનો ભાવ આવે છે, પરંતુ તે મોહ કર્મનું કાર્ય છે, મારો સ્વભાવ નથી, હું તો શુદ્ધ ચૈતન્ય માત્ર છું એમ જાણતો થકો મોહથી હટે છે. યહાં અભી પહેલે બતાવે થે ને, વહાં 16 પદ બતાવે થે, ઉસમે સે એક એક પદ કો આગે બઢા રહે હૈ. તે રીતે ક્રોધ પોગ્ગલ કમ્મમ કો હો એમ લેવું, મતલબ કે ક્રોધ ઉદ્ગલ કર્મનું કાર્ય છે, કેમ કે તે આત્માનો સ્વભાવ નથી, આત્મા તો સદાય વિતરાગ મૂર્તિ આનંદ કંદ પ્રભુ છે, તેમાંથી ક્રોધ વિકાર કેમ આવે? જુઓ, ક્રોધ થાય છે તો પોતાથી પોતાની પર્યાયમાં, પરંતુ જેની પર્યાય બુદ્ધિ નષ્ટ થઈને ત્રિકાળી ન્યાયક સ્વભાવની દ્રષ્ટિ પ્રકટ થઈ છે તે સમકીતી ધર્મી જીવ એમ જાણે છે કે ક્રોધ પુદ્ગલ કર્મના ઉદયનો વિપાક છે. ધર્માત્મા જરા ક્રોધ થાય તેનો સ્વામી નથી, તો ક્રોધનો સ્વામી કોણ છે? એને ક્રોધ તો ઉત્પન્ન હોય એ વાત તો સચ્ચી હૈ, ફિર ઉસકા કરને વાલા કોણ હૈ? સ્વામી કા અર્થ ક્યા હૈ? વો કિસને બનાયા? તો કહે છે પુદ્ગલ ક્રોધનો સ્વામી છે. 73મી ગાથામાં આવી ગયું છે કે વિકારનો સ્વામી પુદ્ગલ છે. આહા હા, શુદ્ધ ચૈતન્ય સ્વભાવના સ્વામીપને જા પ્રવર્ત્યો, એને આત્મા કા જબ અનુભવ હુઆ, ત્યાં એમ ભાસ્યું કે ક્રોધાદી વિકારનો સ્વામી પુદ્ગલ છે. આમ જાણીને કોઈ વિકાર થવાનો ભય ન રાખે અને સ્વચ્છંદે પ્રવર્તે, તેને કહે છે કે વિકાર તારાથી, તારામાં થતો અપરાધ છે. એ દોનો હિ અપેક્ષા ક્યુ હૈ યે બતાઈએ. કલ આપ આયે થે કે? દેખો દેખો દેખો, હા દેખો, યહાં ક્યા કહે રહે હૈ? યે જો એક દો પ્રકાર કે લોગ હોતે ના, કે જો એક હમ અપની ભાષામાં કહો તો નિશ્ચયાભાષી, વો કૈસા કરતે હૈ કે તું તો સિદ્ધ સમાન હૈ, તું તો વિતરાગ હૈ, યે ક્રોધ વગેરે જો હોતે વો તેરા સ્વભાવ નહીં હૈ. તો વહ જીવ ક્યા કરતા હૈ કે જો સ્વભાવ કી અપેક્ષા સે ઉસકા જો વર્ણન કિયા થા, વો પર્યાય મેં ભી સ્વયં કો રાગ દ્વેષોન સે જુદા હૈ, વો મેરે નહીં હૈ, મેં ઉનકા કરતા નહીં હું. તો કહે વો એસા સમજતા કે અભી હમ કૈસા ભી ઉચ્છૃંગલ કામ કરે, યાને કુછ ભી ક્રોધ માન માયા લોભ કુછ ભી કરે, યાને જિસકો હમ કહેતે ના સ્વચ્છંદી પરિણમિત હો જાય, ઓર કહે કે મેં તો ઉસકા કરતા નહીં, વો તો પુદ્ગલ ઉસકા કરતા હૈ, મેં તો સ્વીતરાગ હું. તો ઉસ જીવ કો સમજા રહે હૈ કે યે જો કોઈ ક્રોધ હો રહા હૈ વો તેરે હી પર્યાય મેં હો રહા હૈ, અન્ય કહીં નહીં હો રહા હૈ. તું પહેલે તેરે પર્યાય મેં હો રહા હૈ ઇસકો જાનેગા તબ ઉસકો તું દૂર કર સકતા હૈ. તો જહાં જો અપેક્ષા સે કથન કિયા હૈ વો બાત હૈ. અભી યહાં ક્યા કહેના ચાહતે હૈ કે જો એક યે અપેક્ષા હુઈ, અભી દૂસરી અપેક્ષા પહેલે જો બતાઈ ગઈ થી કે જો પ્રત્યેક પર્યાય જો હૈ વો અપને સ્વયં કે ષટકારક સે ઉત્પન્ન હોતી હૈ. તો યહાં જો જીવ દ્રવ્ય સ્વયં હૈ ઉસમેં તો યે ક્રોધ વગેરા કોઈ ઉસકા સ્વભાવ હી નહીં હૈ, તો ઉસમેં કહાં સે ઉત્પન્ન હોગી? તો વહાં તો ઉત્પન્ન હુઆ દિખાઈ દે રહા હૈ ક્રોધ કિસી કો, તો કહેતે વો અપની પર્યાય મેં અપને સે અપને ષટકારક સે સ્વયં હી પર્યાય કરતા હૈ, પર્યાયી કર્મ હૈ, પર્યાયી કરણ હૈ, સંપ્રદાન હૈ, અપાદાન હૈ, એસા કરકે ઉસકી ભિન્નતા બતાઈ. અબ ક્યા કહેતે વો જો પર્યાય ઉત્પન્ન હુઈ હૈ ઉસકા કરતા પરકારક ભી નહીં હૈ, યાને નિમિત્ત ભી નહીં હૈ, અન્ય દ્રવ્ય ભી નહીં હૈ, અન્ય કોઈ ભી નહીં હૈ, તો વો તો અપને સ્વયં સે અપને જન્મ ક્ષણ સે ઉત્પન્ન હુઆ. યહાં તક હી નહીં રુકે, તો વહાં ક્યા સમજા રહે કે વો સ્વયં જો પર્યાય હૈ વો જિસ દ્રવ્ય કે જિસ ગુણ કી હૈ ઉસસે ભી ઉત્પન્ન નહીં હોતી હૈ. તો વહાં પર્યાય કી સ્વતંત્રતા બતાઈ. અબ કહેતે હૈ તો યે ઉત્પન્ન તો હુઈ, તો ક્યું હુઈ? તો ઉસને પર કો દેખા, કર્મ કો દેખા, જો ભી ઉસમે જુડ ગયા, તો વો પૌદ્ગલિક હૈ એસા પહેલે સિદ્ધ કિયા થા. તો ઇસલિયે દો અપેક્ષા સે ઉસ પુદ્ગલ કો યાને રાગ કો દો અપેક્ષા સે યહાં બતાકર કિસી ભી પ્રકાર સે ઇસ જીવ કો અપને સ્વભાવ કા અનુભવ કરાને કે લિયે પ્રેરિત કિયા જા રહા હૈ. ઇસલિયે અભી યહાં તો યે દૂસરી વાત લી હૈ કે જો એસા માનતા હૈ કે યે મેરે નહીં હૈ ઓર હમ કૈસા ભી બિહેવ કરેંગે તો ચલેગા, તો કહેતે તેરે હી અપરાધ સે યે હો રહે. બાત આ ગઈ ખ્યાલ મેં? ક્રોધ પુદ્ગલનું કાર્ય છે સમજાણું કઈ, પણ આ બેમાંથી કઈ વાત સાચી માનવી? આપણે તો દોનો બાતે બતા દી સાહેબ, લેકિન હમ કિસકો સચ્ચા માને? ભાઈ બંને વાત સાચી છે. કલ વાત આવી હતી ને શ્રીમદજી બોલતે હૈ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, જ્યાં જો અપેક્ષા બતાઈ ગઈ ઉસ અપેક્ષા સે અગર હમ ચિંતન કરે સમજને કી કોશિશ કરે તો વાત ખ્યાલ મેં આતી હૈ. ક્યુંકિ ભાઈ કિસી ભી પ્રકાર સે ઇસ જીવ કો પરદ્રવ્યો સે હટાકર અપને સ્વદ્રવ્ય તક લે જાને કે લિયે યે શાસ્ત્ર હમેં હંમેશા ઉદ્યુક્ત કરતા હૈ. લેકિન હમ ઉસકી બરાબર અપેક્ષા નહીં સમજેંગે તો ફિર ઘોટાલે હોતે હૈ. देखो क्या कह रहे हैं भाई, बनने बात साची छे, पर्याय दृष्टि वाला ने क्रोधादि विकार पर्याय दृष्टिए पोताती थाय छे ते साचू छे, अने द्रव्य दृष्टिवंत ने पोताती शुद्ध द्रव्यती थतो नथी तेथी परती थाय छे ए पण वात साची छे। अभी ये बात समझ में आई? जोर अहीं आ त्रीजा पद उपर छे के नदु एस मज्ज भावो। तीसरा पद कौन सा है? ते मारो स्वभाव नथी। ये ते मारो यानी राग का जो क्रोध का जो परिणाम है वो मेरा नहीं है। जाण को भावो हूँ अहम इक्को, हूँ तो एक न्यायक भाव छू, शुद्ध न्यायक मां विकार नथी, माटे विकार कर्मनो छे। आहा हा शू सरस वात करी छे। हवे मान ओगल कम्मम मानो एवं लेव एम कहे छे, मतलब के जरीक मान आवे तो ज्ञानी कहे छे के तेनो हूँ जाणनार छू, पण ते मारो स्वभाव नथी, ए पुद्गलनु कार्य छे। भाई आ तो तत्वनी गंभीर वात, मान पुद्गल कर्म रूप छे एम ज्ञानी जाने छे। देखो कल ही हमने देखा था कि यहाँ 16 भाव लगाने के लिए बोला था, तो हमको तो लगा क्या है ये, क्या है, स्वामी जी स्वयं सब भाव लगा रहे है ना, तो उनको कितना कंटाला आया होगा। अरे उनको तो उत्साह आता था क्योंकि उनको दोनों पार्ट मालूम है ना, ये परद्रव्य भी क्या है और स्वद्रव्य भी क्या है, इसका अनुभव तो उन्हें था ही, तो ये बार बार इनसे मैं जुदा हूँ इनसे मैं जुदा हूँ ऐसा जब वो बार बार उसका अनुभव करते होंगे तो उनको कितना आनंद आता होगा। देखो देखो बात तो ऐसी होती है ना कि जो बैंक में वो कैशियर रहता है, कैशियर वो क्या करता है, दिन में हजारों करोड़ों रुपए का लेन देन करता है, आपको कितना चाहिए 10 लाख, ये लो गिन के देवे, ऐसा करे करे करे। अगर वो ऐसा ही माने कि मैं इनको पैसा देता हूँ और लोग डर डर के आके मेरे पास पैसा जमा कर डालते हैं, हाँ, और वो अपना ही पैसा है ऐसा मानेगा तो लोग क्या कहेंगे, चोर कहेंगे। और जब ये जानता है कि भाई ये पैसा आ रहा है जा रहा है, मैं तो उसकी रखवाली कर रहा हूँ, मेरा उससे कोई लेना देना नहीं, ये बैंक में 10 करोड़ जास्ती जमा हो गए क्या और आज 5 लाख कम जमा हो गए, उसको क्या तकलीफ है। वैसे यह जीव इन इन भावों से मैं जुदा हूँ ये मेरे कोई नहीं लगते हैं, ऐसा जब जानेगा तब उसको कोई दुख होने का कारण ही नहीं है, वो तो अपने स्वभाव को जानकर सुखी होगा। तो यहाँ कह रहे हैं देखो मान की बात हो गई ना अभी, हवे माया पोगल कम्मम माया एम लेवू, मतलब के सहेज माया आवे तो ज्ञानी कहे छे के तेनो हूँ जाणनार छू, पण ते मारो स्वभाव नथी, माटे ते पुद्गलनु कार्य छे। आ निर्जरा अधिकार छे ने, एटले सुखदाम आनंददाम सच्चिदानंद स्वरूप प्रभु आत्मानी दृष्टिना जोरमा धर्मात्मा पोताने किंचित माया थाय तेने पुद्गलनु कार्य का जाणीने काढ़ी नाखे छे। गजब वात छे, यानी वो ये मेरे नहीं है बोल के स्वच्छंद रूप से परिणमित नहीं होता है कि वो उसको काढ़ी नाखे छे, यानी क्या करता होगा, हाँ मम्मी माया परिणाम ने काढ़ी नाखे छे तो केवी रीते काढ़तो हशे, ज्ञानी नी वात चाले छे। हाँ स्वभाव में, हाँ एटलू समझ एटलू कीधु जे निकली जाए। हाँ आप क्या कहते हैं, तुम्हारा लगे थे क्या, क्या बोलती मैं सुन नहीं पा रहा हूँ। हाँ पर इन्हें काढ़ी केम नाखे छे, कई रीते व्हाट इज विधि शू छे, एम जो अपना लक्ष्मी लक्ष्मी बहन ने तो छाती ठूकी ये बोलिया पोता ने अनुभवे, हाँ आत्मा जे कोई बद्धा बद्धा जे कई विभाव भाव छे एनो काढ़वानो एक ज रीत छे, काढ़वानी एक ज रीत छे, तरीको एक ज छे, शू के स्वमा एकाग्र थाय, તો એ ઉત્પન્ન ન થાય તો એને કાઢી નાખી એમ કહેવાય. ઓ એ વાત બિલકુલ ધ્યાન રખે. હે તો જૈસા પહેલવાન હોતા હૈ ના, તો સામને વાલે કો ડરાને કે લિયે એસા છડ્ડુ ઠોકતા હૈ, વૈસા હમારે ક્યા બોલતે લક્ષ્મી મેં ફડાક એસા ક્યા. હા વહી વહી, યે તો ઇન્સ્ટન્ટ હોતા હૈ, કોઈ જાનબૂઝ કર કરતા એસી બાત નહીં, ક્યોંકિ અપને કો તો આતા હૈ ઓર કૈસા કરે. હા અચ્છી બાત હૈ, ક્યા પતા હૈ, દેખો દેખો શું કીધું, આ નિર્જરાધિકાર છે ને એટલે ઉપરથી તીસરી લાઈન પડ રહો, સુખધામ આનંદધામ સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ આત્માની દ્રષ્ટિના જોરમાં ધર્માત્મા પોતાને કિંચિત માયા થાય તેને પૂતગલનું કાર્ય જાણીને કાઢી નાખે છે એ વાત કરી. તો એ કાઢી નાખે તો કેવી રીતે કાઢે, જો અહીંયા તો એનું વિભાવરૂપ પરિણમન ચાલે છે, રાગ દ્વેષ મોહ આદિ ઉત્પન્ન થાય છે ત્યારે સ્વરૂપ પરિણમન કરે એટલે સ્વમાં એકાગ્ર થઈ જાય. એવી રીતે પોગલ કમમ લોભો એમ લોભ લેવું, આહા હા, વસ્તુ આત્મા અનંત ગુણમય છે અને એક એક ગુણની શક્તિ અનંતી છે, પરંતુ એમાં શું કોઈ ગુણ એવો છે કે લોભને કરે ના, કોઈ જ નથી. આત્મામાં એક વૈભાવિક શક્તિ છે. અભી એ બહુ મતલબ કોન્ટ્રોવર્શિયલ વાત નીકાલી હો, બહુ લોગો મેં ગડબડ હોતી હૈ. શું કીધું, આત્મામાં એક વૈભાવિક શક્તિ છે પણ એ તો જીવનો ત્રિકાળી નિર્મળ સ્વભાવ છે. ક્યાં કહા, એ વૈભાવિક શક્તિ જેસી ક્રિયાવતી શક્તિ નામ કી એક શક્તિ હૈ, જ્ઞાન નામ કી એક શક્તિ હૈ, વૈસી વૈભાવિક શક્તિ હૈ. ઓર વો ક્યાં હૈ, જીવ કા ત્રિકાળી નિર્મળ સ્વભાવ હૈ. એમ નથી કે વૈભાવિક શક્તિના કારણે જીવ વિકાર કરે છે. હા એ બિલકુલ ધ્યાનમાં રખના. આમ તો એ સમસ્યા વૈભાવિક શક્તિ આને વો જીવ કો વિકારી કરા દેવે, વિકારી કરે, વિકાર કરાવી દેગા તો ફિર સ્વભાવરૂપ કભી પરિણમ ગયા નહીં. એમ નથી કે વૈભાવિક શક્તિના કારણે જીવ વિકાર કરે છે, એ તો ચાર દ્રવ્યમાં એવી શક્તિ નથી અને જીવ અને પૂતગલમાં જ છે, માટે તેને વૈભાવિક એટલે વિશેષ શક્તિ કહી છે. યાને વિશેષ શક્તિ યાની વિશેષ ગુણ. આયેગા નહીં આયેગા તો મેં બતાવુંગા. પરંતુ તેથી વિકાર રૂપે થવું તે વૈભાવિક શક્તિ એમ નથી, સિદ્ધમાં પણ વૈભાવિક શક્તિ છે. એ વાત ખ્યાલમાં આવી, ક્યુંકિ ક્યું કે તો જીવકાઓ ત્રિકાળ સ્વભાવ હે ને ભાઈ. વૈભાવિક શક્તિ તો જીવનો અનાદિ અનંત ગુણ છે, અન્ય દ્રવ્યોમાં તે નથી, તેથી તેને વૈભાવિક એટલે વિશેષ ગુણ કયો, પણ વિકારપણે પરિણમે તે વૈભાવિક ગુણ છે, ગુણ એમ છે જ નહીં. વિકાર તો પરને આધીન થઈ પરિણમતા થાય છે, નિર્મળ ગુણને આધીન નહીં. અભી ક્યાં સમજા રહે, આપકા જો પ્રશ્ન હૈ કે વૈભાવિક શક્તિ કા કાર્ય ક્યા હૈ, તો જબ જબ યહ જીવ વિકાર રૂપ સે પરિણમતા હૈ તબ ઇસમે એ વૈભાવિક શક્તિ નિમિત્ત હૈ. વૈભાવિક શક્તિ નહીં કરાવે, જૈસા ઇસ જીવ કા સત્તા સ્વભાવ હૈ, સત્તા સ્વરૂપ રહેના, ધ્રુવતા વહ ઉસકા સ્વભાવ હૈ, તો ઉસમે હમ કહેંગે કે ઉસમે અસ્તિત્વ ગુણ નિમિત્ત હૈ. જૈસા યહ અપના અપના પ્રયોજનભૂત કાર્ય કરે ઉસમે કહ રહે કે ક્યા ક્યા નામ હૈ, વસ્તુત્વ ગુણ નિમિત્ત હૈ. તો યે નિમિત્ત હૈ યાની યે ઉસકા સ્વભાવ હૈ, વો પરિણમતા હૈ, વો નિમિત્ત હૈ. જો આપ કોઈ ભી પરિભાષા નિકાલ કે દેના કે ઉસમે નિમિત્ત સે એસી બાત આઈ હૈ. અબ યહાં ક્યા કહેતે, યે વૈભાવિક ગુણ જો હૈ વહ ભી જીવ જબ જબ વિકાર રૂપ પરિણમતા હૈ તો ઉસમે નિમિત્ત રહેગા, જબ જીવ સ્વભાવ રૂપ પરિણમેગા તો ઉસ વૈભાવિક ગુણ કા નિર્મલ પરિણમન ચાલુ હોગા, તો નિર્મલ ગુણ મેં વો પરિણમન મેં નિમિત્ત હોગા. યાને યે હમારી એસી નામ હી એસા થોડા સા ડિસેપ્ટિવ હૈ ના, કે હમકો એસા લગતા હૈ કે વૈભાવિક ગુણ કે કારણ. યે તો ભાઈ જીવ ઓર પૂતગલ इन दो द्रव्यों में ही वैभवी शक्ति है, इन दो द्रव्यों में ही क्रियावती शक्ति है, इसलिए अन्य द्रव्यों को निष्क्रिय कहा गया है। तो निष्क्रिय कहा गया है इसका मतलब वो कार्य ही नहीं करते, क्रिया ही नहीं होती, ऐसा थोड़ी है। ये क्रियावती शक्ति जो है वो स्थिति रूप और गमन रूप जो परिणमन हो रहा है उसमें वो निमित्त है। अब यहां क्या कह रहे हैं कि वो क्रियावती शक्ति और ये वैभाविक शक्ति ये सिर्फ दो ही द्रव्य में मिलते हैं, इसलिए उसको असाधारण गुण कहो, विशेष गुण कहो, ऐसा कहते हैं। हमने सामान्य गुण और विशेष गुण, साधारण गुण और असाधारण गुण ऐसा देखा था ना, कि ज्ञान यह जीव का असाधारण गुण है, यानी विशेष गुण है, अन्य द्रव्य में नहीं पाया जाता है, तो उस अपेक्षा से उसको विशेष गुण कहा है। उसका कार्य भी ख्याल में आ गया। अब देखो आए कहे छे के ज्ञानी ने तेनी दशा में किंचित लोभ थई आवे छे, तेने ते कर्मनु कार्य छे एम जानी तेनो स्वामी थतो नथी, तेथी ते लोभ निर्जरी जाय छे। झीणी वात छे, प्रभु कहे छे जीव उपयोग स्वभावी छे अने कर्मो आठे पुद्गलमय छे, ते कर्मोना लक्ष्ये एटले कर्मोना निमित्ते जे भाव थाय छे ते पण पुद्गलमय छे, केम के ते चैतन्यमय नथी। यानी विभाव रूप परिणमी थोड़े ना, अरे आवू दुर्लभ मनुष्यपनु मळ्युं ने साचू तत्व न जाण्युं तो मरीने क्या जाइस भाई, तारे रेवू तो अनंत अनंत काल छे, तो क्या रहीश प्रभु तू, जो आत्मतत्वनी ओळख न करी तो ढोर ने नरक निगोद माज रेवानु थशे। ढोर का अर्थ क्या हो गया, तीरंज। कोई भी जाएगा, कोई ये तो वनस्पति कायिक भी निगोद भी तीरंज गति है, फिर भी वो तीरंज तो और वर्स्ट है, सॉरी निगोद, इसलिए पहले कौन सा लिया, ढोर, फिर उसके बाद खोटा क्या है, नरक, उससे खोटा क्या है, निगोद, और उसका काल भी अधिक है ना। शू थाय तत्वना अश्रद्धानु, हाँ जी क्या हो गया, ये दोनों बातें हैं ना, तत्वना अश्रद्धाननु एटले आपके इसके अतत्व है क्या, इसमें लिखा है आपके, कोई बात नहीं बराबर है, वो भी तो क्या है, ये आपका कहना है अतत्व का श्रद्धान, और यहां सिर्फ अश्रद्धानु यानी जो तत्व है प्रयोजनभूत उसकी श्रद्धा न करना। फिर से शू थाय तत्वना अश्रद्धानु या अतत्व श्रद्धानु ऐसा लो, और दूसरे क्या बोलते हैं, अज्ञाननु फल जेवू छे, शू कि दू ये जो हम जो प्रयोजनभूत तत्व है उनको हम सही रूप से नहीं समझेंगे, सही रूप से नहीं मानेंगे, तो ये आपको बहुत चॉइस है, बोलते हैं डोर में जवा माटे, अच्छा त्या नहीं गमत नरक में जाओ, तो ढोर का अधिक से अधिक अगर समझ लेते हैं तो एक पर्याय जो है वो तो अधिक से अधिक तीन पल्ले की होगी, कर्म भूमि के एक करोड़ पूर्व की होगी, और निगोद में जावे तो क्या होगा, तो कहते निगोद में जाएगा तो 33 सागर तक, लेकिन ये नरक 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 का 33 सागर, और निगोद में कहते कि लगातार लगातार लगातार, कल वो देखा था ढाई पुद्गल परावर्तन, अभी बराबर ध्यान रखना है, और एकेंद्रीय पर्याय जो है असंख्यात पुद्गल परावर्तन, एकेंद्रीय पर्याय बार बार एक न दो कोई ऐसे, तो इसलिए कहते हैं कि ये मनुष्यपना जो हमें प्राप्त हुआ है इसमें हमें तत्व का यथार्थ श्रद्धान करना आवश्यक है, नहीं तो तू क्या जाइने पड़ीश, ऐसा बोला ना, क्या बोलते मरीने क्या जाइश। हवे कर्म जड़ कर्म पुद्गल रूप छे ते जीवनु स्वरूप नथी, पन आठ कर्म तो जीवना छे ने ते जीवने सुख दुख आपे छे ने, भाई कर्म तारा नथी बापू, कर्म तो जड़ कर्मना पुद्गलना छे એ તો તને અડતાય નથી, તો પછી તેને સુખ દુઃખ કેવી રીતે આપે? તને સુખ દુઃખ કેવી રીતે આપે? તેવી રીતે નો કર્મ શરીર આદિ, આ શરીર તે કર્મનું કાર્ય છે, જીવનું નહીં. પણ આ જિનબિંબના દર્શનથી જીવને લાભ થાય છે, તો જિનબિંબ તો જીવનું ખરું કે નહીં? ભાઈ, જિનબિંબના દર્શનથી શુભ ભાવ કે સમકિત થાય છે એમ છે જ નહીં. લેકિન સમ્યક દર્શન મેં જિનબિંબ નિમિત્ત હોતા હૈ, ઓર જીવ કે શુભ ભાવ મેં ભી જિનબિંબ નિમિત્ત હૈ. હા જી, હા સાહેબ, હા નિમિત્ત હો સકતા હૈ. ઓર હમને તો અભી જિંદગી મેં સમજો 60 સાલ ગુજારે, તો ઉસમેં સે 40 સાલ તો દર્શન કિયે, આજ તક કોઈ ફરક નહીં પડા, યાની સમ્યક દર્શન નહીં હુઆ. લેકિન યહ જીવ સ્વયં જબ સમ્યક દર્શન રૂપ કાર્ય કરેગા, તો ઉસકે નિમિત્ત જરૂર કહેને મેં આયેગા. ખ્યાલ મેં ને? તો ક્યા કહે રહે યહાં? જિનબિંબના દર્શનથી શુભ ભાવ કે સમકિત થાય છે એમ છે જ નહીં, યાની વો ઉસકા કરતા નહીં હૈ. એ તો જીવ સ્વયં શુભ ભાવ કરે, વા સ્વયં સમકિત પ્રકટ કરે, તો જિનબિંબને નિમિત્ત કહેવાય. પરંતુ શુભભાવ આદિ તો પોતાને પોતાથી જ થાય છે, જિનબિંબથી નહીં. બોલાય એમ કે જિનબિંબના દર્શનથી આ થયું, પણ જો જિનબિંબથી શુભભાવ થાય તો ઈયળ ખાઈને જિનબિંબ પર બેસનારી ચકલીને પણ શુભ ભાવ થઈ જવો જોઈએ. પણ એમ છે જ નહીં. ધર્મી જ્ઞાની જીવ તો સમસ્ત નોકર્મને પોતાથી અન્ય સ્વભાવ અર્થાત પૂતગલ સ્વભાવ જ જાણે છે. બાપુ, સત્યને સત્ય નહીં સમજે અને અસત્યને સત્યમાં ખતવી દઈશ તો સંસારના આરા કોઈ દી આવે નહીં. નોકર્મ પછી હવે મન, અહીંયા છાતીમાં મન છે ને, અનંત પરમાણુઓનો પિંડ તે મન છે અને તે કર્મમય છે. કર્મમય અને હમ દેખતે હૈ ના, યે જો નો કર્મ જો હૈ ના શરીર, યે શરીર જો હમે મિલા હૈ વો નિમિત્ત રૂપ સે તો કર્મ કે કારણ સે મિલા હૈ, ક્યુંકિ નામ કર્મ મેં જો વિવિધતા હમને દેખી હૈ ઉસમે યે અવતારિક શરીર આદિ મિલતા હૈ. તો યે જો દ્રવ્ય મન કી ભી જો રચના હૈ વહ ભી શરીર કા હી એક અવયવ હૈ, અંગ હૈ, તો વહ ભી કર્મ કે નિમિત્ત સે હમે પ્રાપ્ત હુઆ હૈ. ઇસલિયે યહાં, હા સાહેબ, નિમિત્ત નિમિત્ત મનોવર્ગના સે બને, લેકિન ઉસમે ક્યુંકિ નો કર્મ મેં સબ આતા હૈ ના, મન વચન ઓર કાયા. તો કાયા મેં તો અવતારિક શરીર જો હૈ વો આહાર વર્ગના સે, હા, ઓર યે જો મન હૈ વો મનોવર્ગના સે, ક્યુંકિ જીવ મેં જબ ઉસકી શરીર પર્યાપ્તિ વગેરે પૂરી હોતી હૈ અન્ય પર્યાપ્તિ, તબ ઇસકો ઇસ રૂપ પરણમાને કા વો શક્તિ ઉસકે પાસ હો જાતી હૈ, તો જિંદગી તક વો ઉસકા કાર્ય ચલતે હૈ. હા, તો ક્યાં કહા? નો કર્મ પછી હવે મન, અહીંયા છાતીમાં મન છે ને, અનંત પરમાણુઓનું પિંડ તે મન છે અને તે કર્મમય છે અર્થાત કર્મનું કાર્ય છે, જીવ સ્વભાવ નથી એમ જ્ઞાની જાણે છે. મનનો તો હું જાણનાર દેખનાર છું, પણ હું મન નથી કે મન મારું સ્વરૂપ નથી. આવી ક્લેરિટી આ ગઈ થોડી? પણ મન વડે જીવ જાણે છે ને એમ પણ નથી. ભાઈ, જાણવું એ તો જીવનો સ્વભાવ જ છે. અંદર જે જ્ઞાનના પરિણમનરૂપ પર્યાય થાય છે તે વડે જીવ જાણે છે, મન વડે નહીં. યાની એ ક્યાં કહેતે હૈ? યે જો કહેને મેં આતા હૈ ના મન વડે જીવ જાણે છે, વહ તો ઉપચાર કા નિમિત્ત કા કથન હૈ, ક્યુંકિ યે મતિશુદ્ધ જ્ઞાની જીવ હૈ, ઉસકો મતિ જ્ઞાન હોને કે પૂર્વ મેં યે પાંચ ઇન્દ્રિયા મન નિમિત્ત હોતે હૈ, ઉસકે દ્વારા જાના જાતા હૈ. લેકિન વો હૈ ઇસલિયે જાને એસી બાત નહીં હૈ, ક્યુંકિ ઇસકે લિયે તો હમારે પાસ બહોત બડા અચ્છા પ્રૂફ હૈ કે જો અરહંત ભગવાન હોતે હૈ તો ઉનકે તો દ્રવ્યમન હૈ, વો તો કહીં નિકલ નહીં જાતા, શરીર હૈ ના, હાથ પૈર આંખે ઇન્દ્રિયા હૈ, વૈસે મન ભી હૈ, लेकिन वो मन के द्वारा नहीं जानते, क्योंकि केवल ज्ञान तो डायरेक्ट प्रत्यक्ष ज्ञान है, और ये हमारा जो मति शुद्ध ज्ञान है वो तो परोक्ष ज्ञान है, उसमें वो निमित्त है। इसलिए कह रहे हैं कि जाणवू ए तो जीवनो स्वभाव, जीवनो स्वभाव छे, अंदर जे ज्ञान ना परिणमन रूप पर्याय थाय छे, अंदर यानी ये आत्मा में, ते वड़े जीव जाने छे, मन वड़े नहीं। हवे वचन, आ वचन भाषा जे निकले छे ते जीव स्वभाव नथी, पण पुद्गलनू एटले कर्मनू कार्य छे। आ वाणी बोलाय छे ते पुद्गलनू कार्य छे, जीव बोले छे एम नहीं। तो पछी भीत केम बोलती नथी, केम के पण पुद्गल छे ना, भाई भीत बोलती नथी, जीव पण बोलती नथी। स्वामीजी थोड़ी रुकने वाले, होट पण नहीं अने जीव पण बोलतो नथी। जा बोलाती भाषा वचन ए तो भाषा वर्गणानु परिणमन छे, भाषा वर्गणा परिणमेने वचन रूप थाय छे, पण होट जीव गणू के जीव वचन रूप परिणमे छे एम कहा गया नथी। आवशे कोई मिल नहीं रहा, छूट नहीं रहा नथी। गंभीर सूक्ष्म वात भाई, वड़ी वचन ना काले जीव ने वचन संबंधी जे विकल्प उठे छे ते तेनी पर्याय छे। क्या कहना है कि जब इसको बोलने का भाव हो रहा है ना, अभी मैं ऐसा बोलू ऐसा बोलू, ये जो कोई भाव है विकल्प है वो जीव की पर्याय है, ऐसा कह रहे। पण ज्ञानी तो ते विकल्प ने पण कर्मनु कार्य जाने छे अने तेनी काढ़ी नाखी छे। वाह क्या कहा, वो विकल्प भी टिकने नहीं देता, टिक विकल्प से भी हटकर निर्विकल्प हो जाता है वह। तो वो तो कहते विकल्प जो ये जो विचार जो मेरे मन में आ रहे हैं वो भी कहते कर्म का कार्य है,
यानी वचन बोलू ऐसा जो राग है ना। तो अभी हमने राग को तो पहले नंबर पर लिया, वो कर्म का कार्य है। वाणी बोलने का राग आया, राग की बात है ना, यहाँ पर विकल्प की बात है।
हाँ, हवे काया, आ काया नो कर्म छे, नो कर्म मां घणा आवे छे, जेटलू नो कर्म छे ए बधुई पुद्गल नू कार्य छे, जीव नू एटले मारू नहीं एम ज्ञानी यथार्थ जाने छे। तेवी रीते श्रोत्र एटले आ कान, जे आ कान छे ते पुद्गल कर्म नू कार्य छे, ते मारू जीव नू कार्य नथी। आ तो बापू स्वाध्याय करवो जोईए, आखो दिवस पापना चोपड़ा फेरवे अने बदले एने बदले रोज बेचार कलाक तत्वाभ्यास अने तत्वनु चिंतन करवू जोईए। मध्यस्थ थईने रागादी पुद्गल भिन्न अने आत्मा भिन्न एवो तत्व विचार अने तत्व निर्णय करे तो अंदर थी शांति प्रकटे। इसलिए स्वामी जी बहुत बार कहते ना बे चार कलाक स्वाध्याय जोए छे, आई ज्ञानी कहे छे श्रोत्रेन्द्रिय भिन्न छे कर्ममय छे, हूँ तो अतीन्द्रिय भगवान न्यायक छु, मारा मां इंद्रिय केवी, श्रोत्रेन्द्रिय तो जड़ पुद्गल में कर्मनु कार्य छे। हा पण जीव श्रोत्रेन्द्रिय वड़े सांभळे अने जाने छे ने ते भिन्न केम होय। देखो अपने यहाँ एक ऐसी भी पुस्तक निकली, इंद्रिय ज्ञान वह ज्ञान ज्ञान नहीं है, वो उसी इसी के बेसिस पर है वो। बापू एम नथी भाई, श्रोत्रेन्द्रिय थी जीव सांभळे छे अने एना थी ज्ञान थाय छे एम नथी, अंदर ज्ञाननु परिणमन थाय छे ते वड़े ज्ञान थाय छे, अने स्वना लक्ष्ये એટલે સ્વના આશ્રય પરિણમતું પરિણમેલું જ્ઞાન જ સમ્યક જ્ઞાન હોય છે, શ્રોત્ર તો સ્વયં જડ છે એનાથી જ્ઞાન કેમ થાય। જ્ઞાન જીવનો સ્વભાવ છે શ્રોત્રનો નહીં, માટે શ્રોત્ર ભિન્ન જ છે, માટે શ્રોત્ર વડે સાંભળવું એ આત્માનું કાર્ય જ નથી। હવે ચક્ષુ, ચક્ષુ એટલે આંખ, જડ પૂદગલ કર્મનું કાર્ય છે. અને હું તો જાણવા દેખવાના સ્વભાવવાળો જ્ઞાતા દ્રષ્ટા પ્રભુ ન્યાયક સ્વભાવી છું, મારામાં આંખ કેવી? આંખ તો ભિન્ન પૂદગલમય કર્મમય વસ્તુ છે, પણ ભગવાનના દર્શન તો આંખ વડે થાય છે ને? ના, આંખ વડે દર્શન કરવા તે આત્માનું કાર્ય નથી. ઝીણી વાત ભાઈ. પણ આવું ઝીણું કહેવાને બદલે આપ સામાયિક પ્રતિક્રમણ, ભક્તિ, પૂજા અને મંદિર બંધાવવા ઇત્યાદિ સહેલી વાત કરો તો એ ચાબી માર રહી, બસ દુસરા કુછ નહીં. લોગો કી સમજ મેં આવી ના, ક્યુકી બાત તો એસી હોતી થી કે બાર બાર સોનગઢ મેં નયે નયે શ્રોતા આતે થે, નયે નયે ભીડો આતે થે, તો ઉનકો એસે પ્રશ્ન ઉઠતે હોંગે, તો ઉનકો સમજાને કે લિયે જાનબૂઝ કર યે પ્રશ્ન પૂછે જાતે થે. એ બધી રાગની અને જડની ક્રિયાઓમાં ક્યાં આત્મા છે? અને મંદિર કોણ બનાવે? શું આત્મા બનાવે? જડનું કાર્ય શું આત્મા કરે? કદી નહીં. તથા એ મંદિર બનાવવાનો ભાવ છે તે રાગ છે, અને તે તરફનું જે જ્ઞાન છે તે ઇન્દ્રિય જ્ઞાન છે. આઈ કહે છે તે રાગ અને ઇન્દ્રિય જ્ઞાન પૂતગળનું કાર્ય છે, જીવનું નહીં. આહાહા, ધર્મી એમ જાણે છે કે મંદિરનું કાર્ય તો મારું નહીં, પણ એના લક્ષ્ય થયેલા જે શુભ રાગ અને ઇન્દ્રિય જ્ઞાન તે પણ મારા કાર્ય નહીં. કેમ કે હું તો શુદ્ધ ન્યાયક માત્ર છું. ભાઈ, આવું સમજવા માટે પણ પાત્રતા જોઈએ, કેમ કે એને આખો સંસાર ઉલથાવી નાખવો છે ને. પ્રશ્ન, અહીં એમ કેવું છે કે ઉદય ભાવ આત્માનો નથી, કર્મ પૂતગલનો છે. જ્યારે તત્વાર સૂત્રમાં ઉદય જીવસ્ય સ્વ, ઉદય ભાવ જીવસ્ય સ્વતત્વમ, જીવનો છે એમ કહ્યું છે, તો આ કેવી રીતે? યાને એક હી ઉદય ભાવ કો અભી યહાં કહેને મેં આ રહે કે વો આત્મા કા નહીં હૈ, ઓર વહાં તત્વાર સૂત્ર મેં કહા હૈ કે વો જીવ કા હી તત્વ હૈ, તો યે બાત હમારી સમજ મેં નહીં આ રહી હૈ, તો હમે કૃપયા સમજાઈએ. તો કહેતે ઉદય ભાવ જીવની પર્યાયમાં છે, તે અપેક્ષાએ તે જીવનો છે, પણ તે જીવ સ્વભાવમાં નથી, તે અપેક્ષાએ તે કર્મનો છે એમ કહ્યું છે. એક સેન્ટેન્સ મેં પૂરે દોનો કા જવાબ દે દિયા. બીજે એમ પણ આવે છે કે ઉદય ભાવ પારિણામિક ભાવે છે, ત્રિકાળી વસ્તુ પરમ પરિણામિક ભાવે છે, જ્યારે જે વિકાર છે તે પારિણામિક ભાવે છે. ત્યાં સ્વની એટલે પર્યાયની અપેક્ષાએ તેને પારિણામિક ભાવ કયો છે, પરંતુ પરની અપેક્ષા લેતા તેને ઉદય ભાવ કહેવાય છે. જ્ઞાની કહે છે કે વિકારને ચાહે પારિણામિક ભાવ કહો, ચાહે ઉદય ભાવ કહો, તે મારો સ્વભાવ નથી, તે મારી ચીજ નથી, તે પૂતગલનું કાર્ય છે. દેખો, અગર આપકો માલુમ હોગા, અભી યહાં તો સિર્ફ ડોક્ટર સાહેબ આવી હૈ, યે વિમલાબેન વો ધવલા કી બાત લેતી થી ના, ઉસમે ઉન્હોને યે બાત બતાઈ કે પારિણામિક ભાવ દો પ્રકાર સે હૈ, એક દ્રવ્ય સે પારિણામિક ભાવ, એક પર્યાય સે પારિણામિક ભાવ, યાને દો, એક દ્રવ્ય પારિણામિક ભાવ, એક પર્યાય પારિણામિક ભાવ. તો યહાં સ્વામીજી ભી દેખો પર્યાય કે પારિણામિક ભાવ કી બાત કર રહે હૈ. ફિર સે દેખો, દેખો યે ઉત્તર મેં સેકન્ડ લાઇન આખરી લાઇન મેં બીજે એમ પણ આવે છે કે ઉદય ભાવ પારિણામિક ભાવે છે, યાને યે જો ઉદય ભાવ એને પર્યાય મેં ઉદય હોયગા ના, તો વો ભી ભાવ કૈસા હૈ? પારિણામિક ભાવ હૈ. ઓર ત્રિકાળી વસ્તુ પરમ પારિણામિક ભાવે છે, યાને એ ત્રિકાળી વસ્તુ કોઈ યહાં પારિણામિક ના કહેતે હોય, પરમ પારિણામિક કહા, જ્યારે જે વિકાર છે તે પારિણામિક ભાવે છે, ક્યુકે ઉસ વિકાર મેં અન્ય કિસી કી અપેક્ષા નહીં હૈ ના. હમને દેખા પ્રત્યેક પર્યાય સ્વયં કે ષટકારક સે ઉત્પન્ન હોતી હૈ, વો ઉસકા સ્વભાવ હૈ, તો વો પારિણામિક ભાવ હૈ. ઇસ અપેક્ષા સે પર્યાય અપેક્ષા એ પારિણામિક ભાવ કહા. ત્યાં સ્વની એટલે પર્યાયની અપેક્ષા તેને પારિણામિક ભાવ કયો? પરંતુ પરની અપેક્ષા લેતા તેને ઉદય ભાવ કહેવાય છે. પરની અપેક્ષા એટલે કર્મની અપેક્ષા. કર્મ કે ઉદય કે કારણ હોય છે, પરિણામ હોય, નિમિત્ત કી ભાત લી તો કહે રહે વો તેને ઉદય ભાવ કહેવાય છે. અભી એક હી પરિણામ કો, યાને એક હી કો, એક જગહ ઉદય ભાવ કહા ઓર એક જગહ પરિણામિક ભાવ કહા, દોનો હી અપેક્ષા હમે સમજના ચાહીએ. ક્યુંકિ હમને તો સિર્ફ દ્રવ્ય કો પરિણામિક ભાવ ઇતના હી જાના, બાકી પાર ચાર જો હૈ વો પર્યાય અપેક્ષા કહા, એસા ભી તત્વાર સૂત્ર મેં યહ અપેક્ષા લગતી હૈ. લેકિન યહાં ઉન્હોને દોનો હી બાતે બતાઈ હૈ. બહુત અચ્છી બાત હૈ. ઇસલિયે ક્યા કહે રહે દેખો, પરની અપેક્ષા લેતા તેને ઉદય ભાવ કહેવાય છે. જ્ઞાની કહે છે વિકારને ચાહે પરિણામિક ભાવ કહો કે ચાહે ઉદય ભાવ કહો. અભી એ તીસરી વાત નિકાલી જો સહી હૈ, ક્યાં કહેતે ઉસકો આપ ભલે કુછ ભી કહો તે મારો સ્વભાવ નથી, કેમ કે પર્યાય જેટલો હું નથી. પર્યાય તો એક સમયનો છે, હું તો ત્રિકાળ છું. એટલે કહે કે એ મારો સ્વભાવ નથી, તે મારી ચીજ નથી, તે પુદ્ગલનું કાર્ય છે. તો આ પરમ પરિણામિક ભાવ શું છે ભાઈ? સહજ અકૃત્રિમ સદાય એકરૂપ અનાદિ અનંત પોતાની એક ચૈતન્યમય ચીજ છે, તે પરમ પરિણામિક ભાવ છે. અને બદલતા વિકારના પરિણામને નિમિત્તની અપેક્ષાએ ઉદય ભાવ કહે છે, અને સ્વની અપેક્ષાએ પરિણામિક ભાવની પર્યાય કહે છે. યાવી બાત ખ્યાલ મેં આ ગઈ? સબ લોગ સિરિયસ હો ગયે, બાત ખ્યાલ મેં આ ગઈ? હા હા, ખ્યાલ મેં નહીં બરોબર. અચ્છા, યે તો એસા હૈ ના કે પરિણામિક ભાવ કિસ લે કહા, કે વો પર્યાય કે બાત લી હૈ, વો પર્યાય જો હો રહી હૈ કિસકી, પ્રત્યેક જીવ કી. હમ પુદગલ કી લેતે હૈ, ઉસકી જો કોઈ પર્યાય હો રહી વો સ્વયં કે ષટકારક સે હો રહી હૈ. હા, તો વો પર્યાય પરિણામિક ભાવ હૈ ઉસકા. વૈસે આત્મા મેં જબ લગાતે હૈ તો અભી ઇસ સમય હમારે યે શુભ ભાવ હો રહે હૈ, તો કે ચારિત્ર ગુણ કે કારણ સે હો રહે, કે જીવ કે કારણ સે હો રહે? અરે વો તો સ્વયં ષટકારક સે હો રહી હૈ, ક્યુંકે વિકાર મેં ભી આપને અપને ષટકારક હૈ ઓર અવિકારી પરિણામ મેં ભી ષટકારક લગતે હૈ. તો અભી ઉસ અપેક્ષા સે ઉદય ભાવ, જિસકો પર કે નિમિત્ત સે વો ઉદય ભાવ, ઇસ શુભ ભાવ ક્યુ આયે, તો મેરે શુભ કર્મ કા ઉદય આયા ઓર હમકો એસે શુભ ભાવ હુએ. અભી યહાં કહે રહે કે ભાઈ રાગ ક્યુ આયા, ક્રોધ ક્યુ આયા, તો ક્રોધ ઇસલે આયા કે વહાં ક્રોધ કર્મ કા ઉદય હૈ. તો યે પર કી અપેક્ષા સે બાત કરેંગે તો ઉસકો ઔદયિક ભાવ કહેંગે, ઉદય ભાવ. લેકિન વહ જો પર્યાય કી તરફ ભી હમ દેખેંગે તો પર્યાય કા હોના ઉસ સમય નિશ્ચિત થા, ઉસકા જન્મ ક્ષણ થા, ઉસકો પર કી અપેક્ષા નહીં હૈ, વો સાપેક્ષ નહીં હૈ, નિરપેક્ષ હૈ. વહાં તો પર પર ષટકારક ભી નહીં લગતે ઓર દ્રવ્ય ગુણ પર્યાય ભી ઉસકે નહીં હૈ, મતલબ ઉસકા કારણ નહીં હૈ, વો અપને કારણ સે હુઈ. ઉસ અપેક્ષા સે ઉસ પર્યાય કો પરિણામિક ભાવ કહા. હા, હા બરોબર. દેખો દેખો, ઉસકે પહેલે દૂસરી લાઈન પડતે હૈ, બદલતા વિકારને પરિણામને, વિકારના પરિણામને નિમિત્તની અપેક્ષાએ તો ઉસકો ઉદય ભાવ કહા, ઓર વહાં પર જીવો કી પર પદાર્થો કી કોઈ અપેક્ષા ન લેતે હુએ સિર્ફ ઉસ એક સમય કી પર્યાય લી, વહાં સ્વકી અપેક્ષા હૈ, ઉસ પર્યાય કી સ્વકી અપેક્ષા હૈ, તો એ પરિણામિક ભાવ પર્યાય કહે છે. નહીં નહીં નહીં, ઉસ વો પર્યાય સ્વયં ઇટસેલ્ફ પરિણામિક હૈ. ઉપર આયા ના બેન? હા, યાને વો પરિણામિક ભાવ દો પ્રકાર કે બતાયે ના, એક દ્રવ્ય પરિણામિક ભાવ ઓર એક પર્યાય પરિણામિક ભાવ. તો યે પર્યાય પરિણામિક ભાવ કી બાત હૈ. દેખો યહાં ઉપર આયા થા ના, એક મિનિટ. હા, ત્રિકાળી વસ્તુ પરમ પરિણામિક ભાવે છે, જ્યારે જે વિકાર છે તે પરિણામિક ભાવે છે. તો વહાં પર ભી દિયા સ્વની એટલે પર્યાયની અપેક્ષા. ડોક્ટર સાહેબ, પર્યાયની અપેક્ષા ઇન્ટુ બ્રેકેટ દિયા હૈ, તેને પરિણામિક ભાવ કયો છે? હા હા, પરંતુ પરની અપેક્ષા લેતા તેને हाँ देखो 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 देखो, अभी हम ऐसा देखते हैं, यहाँ पर आप खड़े हो, आपके बाजू में मिली भाई खड़ा है, और मान लो अभी यहाँ तो कोई दूसरा नहीं इसलिए अमिताभ बच्चन खड़ा है, तो आप ऊंचे हो या ठिंगू हो? ऊंचा हो, है क्या ना? लेकिन आप नक्की क्या हो तो अपेक्षा से बात कर रहे हैं, तो यहाँ एक पर्याय है। अब पर्याय को निमित्त की अपेक्षा लगाएंगे तो वो अवधिक भाव कहेंगे, और उस पर्याय को स्वभाव की अपेक्षा से कहेंगे, क्योंकि पर्याय जो अभी उत्पन्न हो रही है वो पर्याय क्या दूसरे के कारण से हो रही है कि स्व के कारण से? स्व, प्रत्येक पर्याय का परिणमन अपने स्वयं से हो रहा है, तो वो जो उसका जो स्वभाव है उस स्वभाव को पारिणामिक भाव का पर की अपेक्षा बिना, और उसी पर्याय को हम निमित्त की अपेक्षा से कहेंगे तो वो सापेक्ष हुई ना अपेक्षा लगी, यहाँ निरपेक्ष भाव स्वभाव की अपेक्षा से। हाँ,
जैसे ज्ञान पर घटाते हैं ना, ज्ञान हमारा है, हम जान रहे हैं, तो आप किसको जान रहे हैं? हम कहेंगे ये पुस्तक को जान रहे, तो ये पुस्तक का ज्ञान कहलाएगा, ये माइक का ज्ञान कहलाएगा, वो तो ज्ञान की बात है। अब यहाँ क्या है, राग ये जीव की पर्याय, अभी हम क्रोध वाली पर्याय लेते तो क्रोध जीव के पर्याय में हो रहा है, तो उसके स्वयं के अपने अशुद्ध उपादान से हो रहा है, तो ये जीव का अपना भाव है इसलिए उसको पारिणामिक भाव कहा, क्योंकि पर्याय जो है वो किसी अन्य से नहीं होते, परिणमना ये जीव का स्वभाव है ना, परिणमन ये स्वभाव है, स्वभाव भाव है परिणमन, तो इसलिए उसको पारिणामिक कहा। परंतु ये परिणमन कैसा हो रहा है, तो हमने वो देखा कि राग भाव है, विकार है, स्वभाव जैसा नहीं है, तो उस समय सामने कौन सी चीज थी, तो पुद्गल कर्म का उदय हो रहा था, तो हमने वो उदय, उदय जैसा यहाँ उदयिक भाव है, तो हमने उसको वो उसका कह दिया, और उदयिक भाव है ना, उदय भाव है, इसलिए उसको कर्म के निमित्त से हुआ ऐसा कहा, क्योंकि निमित्त से तो कोई कार्य होता ही नहीं है, होता तो उपादान से है, तो उपादान की तरफ से उसको देखेंगे, वो जीव का अपना भाव है, स्वतत्वम कहा ना, और कौन कौन से स्वतत्व देखे तत्वार सूत्र में, किस किस को स्वतत्व कहा है, याद है आपको?
बोल।
औपशामिको क्षायिको भावो मिश्रश्च, वो आता है उदय को पारिणामिक, वो जीव से स्वतत्व में, ऐसा पूरा सूत्र है उसमें,
यहाँ दिया है ना।
हाँ, तो ये सभी पारिणामिक है, यहाँ वही बात बताई है।
नहीं नहीं, प्रश्न में पूछा गया था ना, सेकंड लाइन में,
जीव से स्वतत्व,
जीव से स्वतत्व,
यहाँ तो अकेले उदय भाव को लिया है, परंतु वहाँ तो सबको कहा, औपशमिक हो क्षायिक हो, ये जो सब है वो जीव के भाव है, स्वतत्व है, तो
स्वपेक्षा।
अभी ये जो बात की ना विमला बिन की, ये जो यहाँ लिखा था सेकंड लाइन में उत्तर के, बीजे एम पण आवे छे, बीजे ने धवला में एम पण आवे छे,
वो धवला की बात है वो।
हाँ।
वो उन्होंने बताया, धवला सर का वो क्लास लेती थी ना, तो कभी कभी तो ऐसी कोई बात खुल जाती है, उस समय भी वहाँ हमने चर्चा की थी उनसे, लेकिन अभी यहाँ पढ़ने से तो वो और फिट बैठ गए।
ये उसका औदयिक नाम क्यों पड़ा, वो जीव का है ना, तो उसको औदयिक नाम क्यों दिया? हाँ, तो वहां कर्म का निमित्त सामने है, तो इसको हमने औदयिक कहा, नहीं तो इसको औदयिक कहने का क्या कारण था? कुछ नहीं कारण था, है ना। वैसे जीव का भाव है, केवल ज्ञान जीव का अपना स्वभाव है, तो उसको क्षायिक क्यों कहा? सामने कर्म की अपेक्षा से उसको डिस्क्राइब करना है तो हम क्षायिक कहेंगे, उसको डायरेक्ट केवल ज्ञान भी कह सकते हैं और क्षायिक ज्ञान भी कह सकते हैं, तो क्षायिक नाम क्यों दिया? पर की अपेक्षा से दिया। ऐसे औपशमिक भाव नाम औपशमिक क्यों दिया? जीव सम्यक तो जीव का है, तो वहां कर्मों में उपशम हो रहा है उस समय, तो उसको देखकर इस भाव को भी औपशमिक कहा, बाकी है तो सभी जीव के भाव। तो यहाँ जीव में कुछ क्रोध मान माया लोभ हो रहे हैं, तो हमने सामने देखा तो वहां कर्म में वो क्रोध मान माया लोभ आदि का उदय चल रहा है, तो उसकी तरफ देख के इसका नाम भी हमने औदयिक रख दिया, तो ये पर की अपेक्षा से इसका नाम पड़ा है, इसलिए उसको क्या पर की अपेक्षा से, परनी अपेक्षा लेता ये कहने में अपेक्षा आई, होने में कोई पर की अपेक्षा नहीं। नहीं समझे अपेक्षा कहाँ होगी, वो कहने में आती है ना, क्योंकि प्रत्येक द्रव्य अपनी योग्यता से अपने में परिणमित होता है, तभी तो उसको पारिणामिक भाव में भी लिया यहाँ, परंतु ये कहने में वो कर्म की अपेक्षा आती है। अब जहाँ जिस अपेक्षा से कथन हो वैसा कथन गया, अब यहाँ तो कर्म का ही कहकर उसको स्वभाव में से हटाना है, यानी स्वभाव से भेद ज्ञान और उसका और अपना भेद ज्ञान करना है, इसलिए उसको पुद्गल कर्म का ऐसा कहेंगे। उसके लिए शास्त्र में वो उदाहरण आता है ना, स्फटिक है तो स्फटिक के बाजू में कोई डंक लगाते हैं, एक डॉट लगाते हैं कलर वाला, तो पूरा स्फटिक उसमें वो झाई आती है, तो स्फटिक ही उस रूप हो गया ना, लाल दिख रहा है नीला दिख रहा है, परंतु उसको अगर हम कहेंगे स्फटिक का निर्मल स्वरूप अगर हमको ख्याल में लेना है, सामने तो लाल दिख रहा है फिर कि हमको वो ख्याल में लेना है, तो हम क्या कहेंगे ये जो लाल दिख रहा है नीला दिख रहा है वो तो बाजू में जो कुछ उसको डंक लगाया है, ये डॉट लगाया है, कलर कुछ लगाया है, तो उसकी वजह से वो उसका है कहेंगे। इस तरह से यहाँ जो औदयिक भाव है, जीव के विकार भाव है, हो तो रहे जीव के पर्याय में, परंतु सामने कर्मों का निमित्त देख कर हम क्या है, और जीव उस रूप परिणमिता है स्वयं, ऐसा नहीं कि कर्म आया इसलिए हुआ और कर्म को कोई दूसरा बलवान हो उसको निकाल देगा तो निकल जाएगी, ये बात नहीं है। होता तो जीव के अपने अपराध से, परंतु फिर भी वो कर्म का वहाँ उपस्थिति उसकी है, उदय भाव चल रहा है, उदय है, उदय भाव नहीं उदय है कर्मों का, इसलिए उसको वो उसका है कहकर उससे भेद ज्ञान कराया जाता है। प्रयोजन क्या है, आचार्य इतनी अलग अलग अपेक्षाओं से बताते हैं कि अरे ये जीव किसी रीते से तो समझ जाए, अपना स्वरूप पहचाने, इसके लिए कितनी देखो अलग अलग अपेक्षा बारम्बार अलग ग्रंथों में अलग अपेक्षाओं से कितना कथन आता है कि ये कोई ऐसे बिल्कुल पूरा अपने से निकाल दे और वो स्वच्छंद ही नहीं होते, इसलिए कहते ये ऐसा मत सोचो कि ये तेरा है ही नहीं, ये तेरा ही अपने अपराध से हुआ है। वो जीव जब राग करता है तो स्वयं राग है, स्वयं क्रोध है, ऐसा भी कहा प्रवचन सार में। तो ये आचार्यों की करुणा है कि जैसे कोई मटका बनाता है कि ऊपर से थापता है कि अंदर से भी सपोर्ट देता है उसको, दोनों ओर से, तो ऐसे ये अलग अलग अपेक्षाओं से हमको समझाते हैं कि कोई हमारी एक अपेक्षा सुनकर कुछ भ्रांति नहीं हुए, इसलिए दूसरी अपेक्षा। स्वामी जी तो बार बार अन्य अन्य अपेक्षाओं को भी याद करते, अहीं एम कहूं छे पण बीजे एम कहूं छे, तो दूसरी भी अपेक्षा वहां बताते,
ये बात अहीं नहीं ऐसा भी कहेंगे सारी बता के। अभी देखो हम फिर से वो आगे का पैराग्राफ पढ़ेंगे, ये तो हमने पर्याय वाली जो पारिणामिक भाव की बात तो देखी कि जहाँ अन्य किसी की अपेक्षा न लेते हुए स्वभाव की अपेक्षा करेंगे तो वो पारिणामिक भाव वाली पर्याय है, और कर्म की अन्य किसी की अपेक्षा लेते हैं तो वह सापेक्ष के कथन होगा, वह तो औदयिक भाव के हिसाब से कहेंगे। अब कहते आ तो परम पारिणामिक भाव शू चे, तो सहज यानी किसी ने बनाया नहीं है, अकृत्रिम उसी का अर्थ सदाए यानी तीन काल में होगा अनादि अनंत एक रूप, उसमें कोई हेरा फेरी होए कम अधिक होए ही अधिकता आवे ऐसा नहीं, अनादि अनंत पोता नहीं एक चैतन्यमय चीज छे यानी द्रव्य छे ते परम परिणामिक भाव छे। अब यहाँ पर्याय को परिणामिक कहा तो यहाँ द्रव्य को ही परम परिणामिक कहा, यहाँ और भी एक अपेक्षा आती है कि भाई आप भी पारिणामिक भाव रूप हो, आप भी हो अनंत भगवान भी है सिद्ध भगवान भी है, तो कौन सा पारिणामिक भाव, तो कि मेरा उसको परम पारिणामिक भाव, ये भी अपेक्षा आती है, लेकिन यहाँ वो अपेक्षा नहीं है। अने बदलता विकारना परिणाम ने निमित्तनी अपेक्षा उदय भाव कहे छे, अने स्वनी अपेक्षा ए पारिणामिक भाव कहे छे, ज्ञानी तेने ते पोतानो स्वभाव नथी तेथी पुद्गल कर्मनो जानी काढ़ी नाखे छे, आ प्रमाणे जे अपेक्षा जे ते अपेक्षा जाणवी जोईए। अभी रुकते यहां पर, जावाणी के ज्ञान से सूझे लो कालो सोवाणी मस्तकणमो सदा देत हो